शाश्वत पर्व अष्टानिका महोत्सव चाली रह्यो छे। एमां आजे नंदीश्वरनी उत्तर दिशामां आवेल तेर जिनालयमां એમનું પૂજન કરી નંદીશ્વરની ચારે દિશાનું કર્યું અને એના પછી આગળ અગિયારમો કુંડલવર્ત દીપ આવે। કુંડલ એટલે આખો જે બંગડીના આકારનો હોય છે, જેમ પુષ્કર દીપમાં મનુષ્યોત્તર પર્વત છે એવી જ રીતે કુંડલવર્ત દીપ અગિયારમો છે અને એમાં આવો કુંડલ પર્વત છે। એની ચાર દિશામાં ચાર જૈન મંદિર એની પણ પૂજા કરી। આ પ્રકારે પંચમેરુ નંદીશ્વરની જે છે એમાં મધ્ય લોકના બધા 458 મંદિર આવી જાય। પાંચ મેરુ અઢી દીપની અંદર, સુદર્શન મેરુ, વિજય મેરુ, અચલ મેરુ, મંદિર મેરુ અને વિદ્યુન્માલય, એ પાંચ મેરુ। એમાં દરેક મેરુની અંદર ચાર વન હોય અને એની ચાર દિશા એટલે 100। પછી એના સંબંધી કુલાચલના હોય, વૃક્ષના હોય, ગજદંતના હોય, વૃક્ષારગીરીના અને વિજયના બીજા 62 હોય। એ રીતે એક મેરુ અને મેરુ સંબંધી 62 કરીને 78, એવા પાંચ મેરુ એટલે 390 થાય। એમાં પછી ધાતકીખંડ અને પુષ્કર દીપમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં 2 એટલે એક ઉત્તરમાં એક દક્ષિણ, એ રીતે 4 ઈક્ષાકાર પર્વત કહેવાય। એવી રીતે અઢી દીપની અંદર 394, પછી 4 મનુષ્યોત્તર પર્વતના એ રીતે 398, પછી આગળ જઈએ તો કોઈ જ મંદિરો નથી। આઠમા દ્વીપ સુધ પહોંચે 163,84,00,000 યોજન જેનું છે વ્યાસ એક દિશાનો, એ રીતે આઠમા નંદીશ્વર દીપમાં 52 મંદિર એટલે 450 થયા, 398 પ્લસ 52। પછી 11માં ગયા તો ત્યાં 4 છે બીજા, અને 13મો હવે જે કાલે આપણે કરશું રૂચિકવર દીપ, તો ત્યાં પણ બીજા 4। આ રીતે મધ્ય લોકના 458 છે, કુલ ત્રણેય લોકના મળીને 8,56,97,481। એમાં 7,72,00,000 અધોલોકમાં છે અને ઉર્ધ્વલોકની અંદર પછી 84,00,023 એ બધા છે ત્યાં ઉર્ધ્વલોકમાં, જ્યાં વૈમારિકના ને એ બધા છે, એ સિવાય સૂર્યચંદ્રના અસંખ્ય છે તો જુદા છે। આ બધાની ભાવનાથી આપણે એ કરતા હોઈએ છીએ પૂજન, એ વિષય ચાલે છે। અહીંયા આપણે હવે સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર અને એની જે 349-355 ગાથા જે ચાલી એમાં આપણે ફરીથી આવી જઈએ। આમાં જે પહેલી છે 49, 50, 51 અને 52 એ ચાર ગાથામાં ક્યાં બોલ કાલે લીધા હતા, આપણે ચાર બોલ ક્યાં છે, પહેલામાં કરે છે, પછી બીજામાં શું છે કરણ વડે, કરે છે તો કેવી રીતે કહે કે કરણ વડે, તો કરણને કેવી રીતે કે ગ્રહીને કરે છે, અને છેલ્લામાં શું કર્યું એનું કે એને ભોગવે છે, કોઈ પણ કાર્ય થાય તેને ભોગવે, તો કરે છે, કરે છે પછી સાધન, સાધનમાં કોણ લીધા હતા, મન વચન અને કાય, આગળ ક્યાંય આવી ગયા છે એવા મન વચન કાય સાધનમાં લીધા હોય એવા। બંધ અધિકારની પહેલી 5 ગાથા આવે છે, એમાં એમાં કરણો વડે કરે છે ને, કસરત કરે છે, તેલ લગાડે છે અને કસરત કરે છે, ધૂળ ઉડે છે ને બધી, એમાં સાધનમાં પણ મનોવચન કાય લીધા તો એ વડે, તો અહીંયા કરે છે અને કરે છે શેના વડે, એમાં જોડાણ, આજ ગુરુદેસ આવ્યું હતું કે એમાં જોડાણ, રાગ ક્યારે કરે છે, એમાં મનથી જોડાય, વચનથી કાય જોડાણ, યોગ એટલે એનું નામ છે ને, ત્રણ શું છે મન વચન કાય શું છે, યોગ પણ છે અને ગુપ્તિ પણ છે, જોડાય તો એનું નામ શું કહેવાય યોગ, અને એનાથી વિરક્તિ કરે તો એનું નામ શું કહેવાય ગુપ્તિ કહેવાય, મુનિરાજ એનાથી વિરક્ત થયા છે તો એમને ગુપ્તિ કહેવાય અને આપણે જોડાય છે તો તેને યોગ, તો એ રીતે સાધન, પછી સાધનને ગ્રહણ કરે છે અને છેલ્લે કે જો કરે છે તો એનો કેવો હોય એ ભોગતા. હવે આ જે ચારે બોલ આવ્યા એનું નામ શું આપ્યું? એનું શું આપ્યું? કે આ વ્યવહારથી કહેવાય છે. કેમ વ્યવહારથી કહેવાય છે? કે પરદ્રવ્ય પણે છે તેથી તેમાં તન્મય થતો નથી. એનું કારણ કોઈ કે આવું શાસ્ત્રમાં તો બધું આવે છે એને વ્યવહાર છે કેમ ખબર પડી તમને? તો પેલું કીધું એ પરદ્રવ્ય પણેમય છે. દ્રષ્ટાંતમાં પણ શિલ્પી અને સોનાનું કામ કરે, બધા ગુરુદેવ નામ લીધું હતું, સોની લ્યો કે સુથાર લ્યો કે લુહાર લ્યો કે કડિયો લ્યો, કેટલા બધા નામ બધા લઈને, તો એ દ્રષ્ટાંતમાં પણ એ પરદ્રવ્યપણેમય છે. જેને કરે તો એ જ્યાં પરદ્રવ્યમયપણે કરે છે અને એમાં તન્મય થતો અને તન્મય થતો નથી માટે એને કરે છે એમ કેવું એ વ્યવહાર. અને એ વાતમાં જ પછી ગાથામાં જો 353માં એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે. આ રીતે સંક્ષેપમાં એ કહેવાય છે. હવે સાંભળ વચન નિશ્ચય તણ. શું આવ્યું આમાં? વાત શું આવી? નિશ્ચય વ્યવહાર આ કથન શૈલીની વાત છે. કોની વાત છે? જે મોક્ષ માર્ગમાં જેટલી વિતરાગતા એ નિશ્ચય મોક્ષ માર્ગ, અને જેટલો રાગ એ વ્યવહાર, એ એક આખી શૈલી જુદી છે. અથવા તો જેમ 6 ગાથા અને 7 ગાથામાં આવ્યો ને, આત્મા અને પ્રમત અપ્રમત કેવો એ વ્યવહાર છે, ગુણ ભેદ વાળો કેવો એ વ્યવહાર છે, એક આખી શૈલી. અહીંયા તો બે દ્રવ્ય, એ રીતે બે માં શું ફરક કેવી રીતે પડે? ઓલામાં 6-7 તો પર્યાય ભેદ અને ગુણ ભેદ ને વ્યવહાર છે, અહીંયા પરદ્રવ્ય સાથેનું કરવાપણાનું ભોગવવાનું એને બધાને કેવી રીતે, બે કેવી રીતે જાણવું? જ્યાં ક્ષેત્રની ભિન્નતા છે ત્યાં કરવાપણું આવે તો સમજવું એ ભિન્નતાનું નથી કરી શકતો અને એને કરવાનું કેવું એ વ્યવહાર, ઉપચારનું નામ વ્યવહાર. જ્યાં બે દ્રવ્યની ભિન્નતા છે જેમાં તન્મય થતો નથી અને છતાં કરે છે એવું કેવું એ કથન શું છે? એ વ્યવહાર. કારણ કે એમાં તન્મયપણું નથી. અને જ્યાં આ કરતો નથી અને કેવું એટલે વ્યવહાર. અને જ્યાં પર્યાય ભેદ ગુણ ભેદ નહીં એને પણ વ્યવહાર કેવું, એમાં શું લેવું? પ્રયોજન સિદ્ધ થતું નથી માટેનું નામ વ્યવહાર છે. અહીંયા કરી શકતો નથી અને કરે છે એમ કેવું માટેનો વ્યવહાર છે. અને અહીંયા ગુણ ભેદ પર્યાય જે આગળ આવ્યું છે ગુરુદેવ કીધું ને કે પોતે પોતાના રાગ દ્વેષને કરે છે, તો એ જ્યાંથી જેનાથી પ્રયોજન સિદ્ધ થતું ન હોય અને છતાં એના સહિત કેવો, તો તેનું નામ શું છે? એને પણ એક વ્યવહાર, સદભૂત વ્યવહાર. આ રીતે બે શૈલીથી ચાલે, ના કરી શકે અને કરે એવું કેવું, અને પ્રયોજનની સિદ્ધિ નથી અને એને કેવું, તો એને પણ ઉપચારથી પ્રયોજન સિદ્ધિ નથી માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. ઓલું અસદભૂત વ્યવહાર છે, આ સદભૂત. તો એ શૈલીમાં જો એટલા માટે વચન કીધું. આમાં એ પણ એ સમજવું, ઘણી જગ્યાએ એવું આવે આપણે કરવું પણ અભિમાન કરવું નહીં, તો એવું છે જ નહીં, કરી શકતો જ નથી. ઘણી તેમ આવે કે આપણે કરવું, ફળ કોના પર છોડી દેવું? ભગવાન ઉપર છોડી દેવું, તો એવું નથી. નિષ્કામ ભાવે કરવું. પહેલું તો એક બહુ સિમ્પલ, જેમાં તન્મય ન થાય તેનો કરતા બની શકે જ નહીં. કરતાપણાનો વ્યવહાર છે એ પણ ક્યારે? ક્યારે? નિમિત્ત સંબંધ જોઈને. એને આ ઉપરથી પણ એક ગુરુદેશે કીધું કે પરદ્રવ્યને કરે છે એવું જે માને, કરી શકતો નથી અને કરીએ છીએ એવું માને, તો કેવો છે? ઘણા ટાઈટલ આપ્યા છે આપણને. ક્યાં આપ્યા? બધા મૂઢ છે ને મિથ્યા દ્રષ્ટિ છે ને બધા ઘણા છે ને, એ બધા ટાઈટલ છે બધા. અને બીજી રીતે કે એનો તો હું કરતા નથી, પણ એ કાર્યમાં જે થતો નૈમિત્તિક ભાવ જીવનો રાગ છે એનો કરતા થાય તો પણ તું મૂઢ છો. જેનો કરી શકતો નથી એનો કરતા માનીશ તો અજ્ઞાની છો જ, પણ એ કાર્ય થયું છે અથવા એ કાર્યના સંગે જીવને જે નૈમિત્તિક ભાવ થયો અથવા એને નૈમિત્તિક લ્યો તો જીવનો નિમિત્ત ભાવ, એના કરતા પણ જો તું થયો તો પણ તું અજ્ઞાની છો. કારણ કે કોઈના કાર્યને કરે તો નહીં નિમિત્ત થવું એવો પણ જીવનો સ્વભાવ નથી. આવે છે એવું ક્યાંય? સોમી ગાથામાં એ નિયમિત નૈમિતિક ભાવે પણ કરતા નથી એવું જો હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવશે. છે એમાં આચાર્યદેવની આપ્યું છે સોમી ગાથામાં. તો એ જો તું બહુ સુંદર રીતે ક્લેરિટી આટલી થવી જોઈએ કે કેવી રીતે હું નથી કે પર દ્રવ્ય નો હું વ્યાપ વ્યાપક ભાવે તો કરતા નથી. છે શબ્દ એવા, ચાલો કાઢવું જ છે પાનું. સોમી ગાથા 181 પેજ નંબર 181 પાનું ગાથા 100, એનું ટાઇટલ જ છે આત્મા વ્યાપ વ્યાપક ભાવથી તો કરતા નથી. વ્યાપ વ્યાપક ભાવ એટલે એ કરતા, હું કરતા બનો ને મારું કાર્ય બને, હું પરિણામી અને એ મારું પરિણામ, એવું તો નથી. વ્યાપક, વ્યાપક એટલે પ્રસરનાર એટલે કે કરતા, ક્રિએટર કરતા, અને વ્યાપ્ય એટલે જે ફેલાય મારા, એનું કાર્ય પર્યાય. તો વ્યાપ વ્યાપક ભાવે તો નથી, પરંતુ નિયમિત નૈમિતિક ભાવથી પણ કરતા નથી. કોણ કોણ? હું. આત્મા એટલે હું. શેમાં શેમાં? પરદ્રવ્યના કાર્યમાં. હું પરદ્રવ્યના કાર્યમાં. અત્યાર સુધી મહેનત કરી નકામી ગઈ ને? મહેનત કરી કે નહીં? મહેનત નથી કર્યું, ઈચ્છા કરી છે. એટલે બહુ સરસ આવે છે શિલ્પી પછી લીધું ને નિશ્ચયમાં, એ કરતો નથી, ઈચ્છા, કરવાની ઈચ્છા. શબ્દ આવ્યો તો કરવાની ઈચ્છા. અને આમાં ભૂલ થાય છે. શું થાય? કરવાની એટલો શબ્દ વાંચ્યો પછી ઈચ્છા નથી વાંચતા, એટલે મેં કર્યું એવું અભિમાન થઈ જાય. તે શું કર્યું છે? કર્યું નહીં, કર્યું ત્યાં સુધી નહીં, કરવાની ઈચ્છા. અને ઈચ્છાનો તું અજ્ઞાન ભાવે કરતા છે. આગળ તો કહે છે કે એ પણ તારું કામ નથી, તું તો જ્ઞાતા છો. 356-65 જે આવશે છે ટીકાની, કે તું કરતા નથી પણ કેવો છો, એનાથી આગળ કીધું તું જ્ઞાતા છો એમ નહીં, તું જો જેનું જે હોય તે જ હોય છે ને. ક્યારે પણ વ્યાકરણ આવડતું હશે ને, વિભક્તિ નો ની નું ઇતણ વિભક્તિના શબ્દો કોને સૂચવે? ભાઈનું મકાન, નું નો, ભાઈનો ઓલું બિઝનેસ, તો એ શબ્દ કોને સૂચવે છે? માલિકી પણ. આ ભાઈનું મકાન તો નું શબ્દ કોને સૂચવે? એનું. એમ હું કોનો? કોનો? પરનો જ્ઞાતા. તો નો માય તું જ્ઞાતા ભાવે કરતા માનતો હોય, માલિકી પણ તો આચાર્ય દે કહે છે જેનું જે હોય તે જ હોય જ્ઞાતા પણ. તો શિષ્ય કે ના ચલો તમે કરતાની ના ફાડી જ્ઞાતાની, તો હું કેવો છું? જાણનાર. ચૈતિતા ચૈતિતા, જાણનાર જાણનાર. આચાર્યદેવ હજી તો ગાથા આવશે જો કે ગુરુદેવ ખુલાસા. અરે ક્યાં સુધી આચાર્યદેવ લઈ જાય છે? કરતા પણ આનો અભિપ્રાય નહીં, હું નિમિત્ત થાવ એવો પણ અભિપ્રાય નહીં, અરે નૈમિત એવા રાગનો કરતા એ પણ નહીં. ખરેખર આજે છેલ્લા અધિકારમાં આપણે ટોચ સુધીની, શરૂઆતથી લઈને ટોચ સુધીની વાતમાં એ લઈ જાય છે. એક સરસ ગુરુદેવ ફરીથી એક બીજી વાત લીધી, ઘણી વાત તો ઘણી સારી નહીં. શું લીધું તું? સંસારના ડાયા ને દુનિયાના, દુનિયાના ડાયા સંસારમાં રખડવાના પાયા. દુનિયાનું ડાપણ કરીને ગુરુદેવ પ્રાસ મેળવો, દુ અને દ, દ એમ. દુનિયાના ડાયા સંસારમાં રખડવાના એ શું છે? પાયા. બહારમાં પોતાની બુદ્ધિ લગાવે, ઉપયોગ લગાવે, પણ તત્વ સમજવામાં ઉપયોગ ન લગાડે એવી દશા. ચાલો તો અહીંયા ફરીથી 181 પાને થોડું વાંચી લે ટીકામાં. ટીકા 181 પાને સોમી ગાથાને. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક રૂપ પરદ્રવ સ્વરૂપ કર્મ છે તેને, અહીંયા જો બે લીધા, કઈ લઈ બે લીધા? ઘટાદિક અને ક્રોધાદિક, એટલે કે પૂદગલ. નો કર્મ એટલે પૂદગલ આખું પરદ્રવ્ય. અને બીજા ક્યાં લીધા? વૈભાવિક અશુદ્ધતાના ભાવો બે રે, અજીવ તત્વ અને આશ્રવબન તત્વ બે પ્રકારના. અને એને બે કીધા તારા સ્વભાવથી જુદા પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ વ્યાપક ભાવે તો કરતો નથી. કારણ કે એને વ્યાપ વ્યાપક ભાવે કરે તો શું થાય? તો તન્મય થઈ જાય તો મારે જળ થવું પડશે, અથવા તો મારે આશ્રવ બંધ સ્વરૂપ થવું જોઈએ. હું જે ચૈતન્ય જ્ઞાતા સ્વરૂપ ભગવાન આત્મા છું, એની જગ્યાએ મારે જળપણું આવી પડશે, આશ્રવ અને બંધની અશુદ્ધતા આવી જશે. તો શુદ્ધતા કેવી રીતે થાય? તો એ તો એક વાત નથી. કારણ કે જો એમ હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે. મારે એમાં તન્મય એકાકાર, જે આગળ 99 ગાથામાં આવી તે જ વાત કરી, પણ તે નથી તન્મય. અરે તો એમાં તારે એકાકાર તન્મય એક રૂપ થવું પડે. પછી શબ્દ શું છે? વળી. વળી એટલે હજી આનાથી એક આગળ મહત્વની વાત છે. વળી, વળી એટલે પ્લસ. પ્લસ હવે આનાથી બીજી કઈ છે કે નિમિત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. કોને? તેને એટલે કોને? આગળ જે બે વાત લઈ લીધી એને. નિમિત નૈમિતિક ભાવે પણ કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો, એનો અર્થ શું થયો? એટલે જયારે જયારે એની નૈમિતિક અવસ્થા થાય પરદ્રવની અને રાગની, ત્યાં મારે શું કરવું પડશે? કેવું હાજર? નિમિત રૂપે. એટલે મારે પોતે એમાં નિમિત્ત થાય એવો ભાવ અશુદ્ધ કરવો પડશે. સીધી ખાલી હાજરી નહીં, એમ તો પરદ્રવનું પરમનમાં હાજરી તો છે, સિદ્ધ ભગવાન છે ત્યાં પરદ્રવ છે, પણ અહીંયા કેવું છે? નિમિત્ત નૈમિતિકપણે. તો એનું કાર્ય થાય એમાં મારે શું બનવું પડે? નિમિત્ત. એટલે એને અનુકૂળ એવા અશુદ્ધ રૂપે પણવું પડશે. તો જો એને વ્યાપકે તો કરવું જ નહીં, કરતા કર્મ, કારણ કે તો તન્મય થવું પડે. આ ઉપરાંત જો કેટલી ભેદ જ્ઞાનની સૂક્ષ્મતામાં લઈ જાય છે આપણે. ગુજરાતીમાં કહે, ખૂણે ખાચરે પણ કરતા પણાનો શું ન રહે? પક્ષ ન રહે. કરતા કર્મપણાનો પક્ષ પણ ન રહે. વ્યાપક ભાવે તો નહીં, નિમિત્ત નિમિત્ત, કારણ કે એમ કરે તો નિત્ય કર્તૃત્વનો એ પ્રસંગ આવે. તો પછી એનો આખો વિસ્તાર તો છે. ફરીથી આપણે અહીંયા ગાથા ઉપર આવીએ. 496 પાને ફરીથી જે 453 ગાથા, પહેલી ચાર ગાથા તો થઈ ગઈ. પછી કે એ રીતે મત વ્યવહારનો સંક્ષેપમાં કહ્યું, સાંભળ વચન. આપણે અહીંયા આવ્યા હતા એટલે અહીંયા નિશ્ચય વ્યવહાર કોની વાત છે? કહેવાની, સમજાવવાની પદ્ધતિના એ લેવાના છે. અને જીન વાણી હંમેશા કેવી હોય? દ્વિનયાશ્રિત, સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે. નિયમસારના બીજા શ્લોકની અંદર પદ્મમલધારી દેવે કીધું કે જિનેન્દ્ર દેવની વાણી હંમેશા કેવી હોય? બે નય. જ્યારે કોઈ સંયોગનું જ્ઞાન કરાવવું હોય, અશુદ્ધતાનું કે ભેદનું જ્ઞાન કરાવવું હોય, તો એ વ્યવહારથી કથન. અને જ્યાં આશ્રયભૂત અવલંબનભૂત તત્વ દેખાડવું હોય, ત્યાં નિશ્ચયથી હોય. બીજી એક આગમ શૈલીમાં પોતાના સ્વચતુષ્ટયમાં હોય એના સહિત કહેવું, એનું નામ નિશ્ચય કહેવાય. અને પર સાથે જેમાં એક ક્ષેત્રાવગા સંબંધ હોય પણ એક ક્ષેત્રપણું ન હોય એની વાત કરે તો તેનું નામ કહેવાય. તો એ તમે સાંભળો વચન, નિશ્ચય તણું. અને શબ્દ પછી શું વાંચ્યું? પરિણામ વિષયક જેહ છે. શબ્દ શું વાંચ્યો છે? શું ફરક પડ્યું? ઓલામાં સંયોગ સંબંધ એક ક્ષેત્રાગા સંબંધની વાત હતી, અહીંયા તારા પરિણામમાં શું બને એની વાત છે. અહીંયા નિશ્ચય વ્યવહાર કોની શૈલી લીધી? કે તારા સ્વચતુષ્ટયની બહાર જે થાય એનીમાં કરે છે ને એને સાધન ગ્રહે છે, એ બધી વાત કોને કીધી? વ્યવહાર. હવે તારા સ્વચતુષ્ટયમાં એટલે કે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જે બને, અને એમાં પણ ખરેખર બને ક્યાં? ચાર પ્રકારે સ્વચતુષ્ટય લીધા આપણે, દ્રવ્યરૂપ, ક્ષેત્રરૂપ, કાળરૂપ અને ભાવ. એમાં કરવું ક્યાં હોય? માત્ર કાળ એટલે પર્યાયમાં હોય. દ્રવ્ય અને ગુણ તો નિત્ય છે, એમાં તો કાંઈ નહીં. અને ક્ષેત્ર પણ નિશ્ચિતપણે કેટલું છે? અસંખ્ય પ્રદેશી આવે છે ને, એની શક્તિ કઈ આવે છે? નિયત પ્રદેશત્વ. ફરીથી પ્રદેશોની સંખ્યા નિશ્ચિત છે, એનો જે આકાર છે એ સંસાર અવસ્થામાં વધે ઘટે કે સંકોચ વિસ્તાર? સંકોચ વિસ્તાર, વધે ઘટે નહીં. એ પણ ક્યાં હોય છે? સંસાર દશામાં, સિદ્ધ દશામાં. આ બધી જેમાં વ્યાખ્યા છે, નિયત પ્રદેશત્વમાં એ આખી વ્યાખ્યા છે કે પ્રદેશોની સંખ્યા તો કેવી છે? નિશ્ચિતપણે છે, ચાય સો નિગોદના જીવમાં હોય તો પણ, અને કદાચ 2000 યોજનો મચ્છ થાય તો પણ એ નિશ્ચિત. પણ શું થાય છે? સંકોચ વિસ્તાર. એ પણ ક્યાં? સંસાર અવસ્થામાં. સિદ્ધ દશામાં શું હોય છે? સિદ્ધ દશામાં બધું સ્થિર થઈ ગયું છે. બધું છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન પ્રમાણેનો આકાર પણ હવે નિશ્ચિત થઈ ગયો. રહેવાનું સ્થાન પણ નિશ્ચિત રહ્યું. પણ તેની દશાની ધારા પણ એક નિશ્ચિત રૂપે થઈ ગઈ. તો એ વાત અહીંયા છે કે અહીંયા પરિણામ વિષય કે એટલે તારા સ્વચતુષ્ટયના અસ્તિત્વમાં તારામાં શું બને છે એનો અહીંયા વિચાર કરાવે છે. અને એમ કહીને અહીંયા કોની વિષય લીધું? પરિણામ વિષયકમાં કોની વાત લીધી છે? કે જે અજ્ઞાન ભાવે રાગદુદા ખુલાસો કર્યો તો જયારે કર્યું હતું, દુઃખ ભોગવે છે એમ શબ્દ આવે છે ને, કે જો છેમાં છે 395 એ દુઃખથી તે અનન્ય તેમ જીવ ચેષ્ટ માન દુઃખી બને. શબ્દ છે 355 ગાથા 497 પાને છે. સહેલું, આપણે ટીકા તો પછી લઈએ, પેલા આના ગાથા ઉપરથી ખ્યાલ. તો અહીંયા કોની વાત લેવી છે? કોની વાત લેવી છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ આપણીની વાત લઈ. જ્ઞાનીની માટે આવશે તો જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય, એ જુદી વાત છે. અને કારણ કે પરદેવના કરતા પણ આનો અભિપ્રાય રાખ્યો છે માટે દુઃખ. પણ એ બધું શેમાં આવ્યું? પોતાના પરિણામમાં. અને પોતાના પરિણામમાં આવ્યું એને અહીંયા નિશ્ચય કીધું. સંયોગ સંબંધમાં એક ક્ષેત્ર આવ્યા સંબંધમાં વાતમાં કરતા કર્મણ કીધું, એનું નામ શું કીધું? વ્યવહાર. પણ વ્યવહાર અને નિશ્ચય શું છે? શું છે? કથન પદ્ધતિ છે. એક ઘડો નિશ્ચય હોય અને એક ઘડો વ્યવહાર હોય. માટીએ કરેલો ઘડો નિશ્ચય હોય અને કુંભારે કરેલો વ્યવહાર, એવા બે ઘડા નથી. ઘડો તો એક જ છે, પણ એ ઘડાને સમજાવવાની પદ્ધતિ બે છે. કે એ જયારે ઘડો બન્યો ત્યારે નિમિત્ત રૂપે કોણ હતો? આમ કહેવાની શું કામ જરૂર પડી? નિમિત્ત તો કઈ કરતું નથી, પણ તમારું કામ શું છે એનું? પછી આવો સહજ યોગ બને છે કે જયારે જયારે માટી ઘડા રૂપે પરમે છે ત્યાં નિમિત્ત રૂપે કોઈ ડોક્ટર કે વકીલ હાજર ન હોય. શું હોય છે ત્યાં? કુંભાર. અને એની હાજરી છે એટલું નહીં, અનુકૂળ હાજરી. કદાચ કુંભારના ઘેર ઘણા મહેમાન આવ્યા હોય પણ એને નિમિત્ત નહીં કહેવાય. હાજરી હતી પણ નિમિત્ત નહીં કહેવાય. અને એટલા માટે નિમિત્તની પણ એક વ્યાખ્યા. એક રાતે વિચાર લાગે, આચાર દેવે શું છે શબ્દ શું આગળ વાત કહેવામાં શું બાકી રાખ્યું છે, અને પૂજ્ય ગુરુદેવસિંહે ખુલાસા કરવામાં શું બાકી રાખ્યું છે? આનાથી અધિક બીજું શું જોવે આપણને? જો આત્મહિતની એક ભાવના જાગી હોય, તત્વની એક ભૂખ ખુલવી જોઈએ. ઓલુજી એમ કહીએ ને, લોલુપતા સારી વાત કે ખરાબ વાત? લોલુપતા ન જોવે ને. પૈસા હોય, પુનઃ ઉદય તે હોય, પણ એમાં શું ન જોવે? લોલુપતા ન હોય. સારું ખાવાનું કદાચ કોઈ ઘરમાં બનાવ્યું પણ શું ન જોવે? ગ્રદ્ધિભાવ, લોલુપતા ન જોવે. તત્વની લોલુપતા કરજે. જો તારે લોલુપ જ થવું છે તો શેની કરશે? તત્વ નિયમ સારમાં બધા શબ્દો વાપરેલા છે. પદ્મબલધારી દેવે અહીંયા સંયોગના લોલુપી થઈએ છીએ. અહીંયા કહે છે એક વાર તત્વનો લોલુપી થશે કે આવું નિતરતું સત્ય આચાર દેવોએ લિપિબદ્ધ કર્યું છે, અને 2000 વર્ષ પછી પણ, 1000 વર્ષ પછી પણ એના આવા ખુલાસા થઈ ગયા છે. આનાથી બીજી 1000 વર્ષો વાત જોવે તો એ રીતે અહીંયા આપણને કરી. ચલો 354 અને 395 બે ગાથા, એમાં શેની વાત આવી? અહીંયા 5 ગાથામાં તો વાત આવી ગઈ. પેલી 4 કરે છે, પછી બીજામાં સાધન, પછી ત્રીજામાં સાધન ગ્રહણ કરે, અને ચોથામાં ભોગવે વેદન. અને 5મી ગાથામાં શું કરી? આ ઉપર અમે વ્યવહારની વાત કરી, હવે તને અમે નિશ્ચય. તો બે છેલ્લી બે માં શું છે કે એમાં પહેલામાં દ્રષ્ટાંત, અને એક એક ગાથામાં ઉપર જે આવી એમાં પહેલામાં દ્રષ્ટાંત છે અને બીજામાં સિદ્ધાંત છે. કે ખરેખર શિલ્પી કોને કરે છે, એમ જીવ કોને કરે છે? કે શિલ્પી એ ચેષ્ટા કરે પોતાનું કાર્ય, આ દ્રષ્ટાંત છે એટલે એ ચેષ્ટા. ઓલું સોનાને કરે છે કુંડલ ને, એને કારીગર સોનાનો અહીંયા લીધો, એ કરે છે. એ એનું કાર્ય નથી, એની શું છે? એની ચેષ્ટા થવી. હાથની જે ચેષ્ટા આદિ થાય છે એ કોનું કામ છે? શિલ્પી. કારણ કે એમાંથી અનન્ય છે ને, તેનાથી એ પોતે જે ચેષ્ટા કરે છે તે એનાથી અનન્ય. શબ્દ આવે છે અનન્ય, અનન્ય એનાથી જુદો નથી. જે અહીંયા દ્રષ્ટાંતમાં જે સોનાનો કારીગર જે છે એ શેનાથી તન્મય છે? કુંડલ થયું એનાથી કે એની ચેષ્ટા કરે છે? આ દ્રષ્ટાંત છે એટલે સિદ્ધાંતજી એમાં શું છે? અનન્ય છે, તન્મય છે. ઓલામાં એ તન્મય નથી અને અહીંયા તન્મય છે માટે એ નિશ્ચય છે. એવી રીતે જીવ કર્મ કરે. અહીંયા કર્મ એટલે ભાવ કર્મ, પોતાના રાગ દ્વેષ મોહ ભાવને કરે છે તેનાથી જીવ કેવો છે? અનન્ય છે. માટે એનો કરતા થી શું છે? નિશ્ચય છે. અહીંયા અજ્ઞાન સિદ્ધ કરવા માટેની આખી એ વાત એ લીધી છે. તો હવે એનાથી જ આગળ છેલ્લે 55 ગાથામાં શું લીધું છે? પહેલા 354 માં નિશ્ચયથી કરતાની વાત કરી, ઓલામાં વ્યવહારથી કરી 349. હવે નિશ્ચયથી જો કરે છે તો 355 માં કીધું ભોક્તા શેનો છે કે ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુઃખી થાય નિરંતરે. જે સોનાનું કામ કરે છે કોઈ દુકાનમાં કારીગર ને બધી દુઃખી થાય કે સુખી થાય? અહીં એક દ્રષ્ટાંત રૂપે છે. શું થાય ભાઈ, આ નોકરી કરવી પડે છે, શેઠ ની નીચે રહેવું પડે એમ કરીને દુઃખી, એમ એમ અહીંયા કે છે જીવ રાગ દ્વેષમો કરીને દુઃખી, તે દુઃખથી તે અનન્ય છે. ઓલો શિલ્પી જો બે માં શબ્દ વાપરો છે, અનન્ય છે તો કરતા છે અને અનન્ય છે તો ભોગતા છે. કમસે કમ આટલું જો આપણને ખ્યાલમાં આવશે ને, શું ખ્યાલમાં આવશે? જેનાથી હું જુદો છું એનો કરતા નથી અને કરતા નથી તો ભોગતા નથી, અને જેમાં હું અનન્ય છું એ જ મારા ભાવનો હું કરતા છું અને તેથી એના ફળનો હું ભોગતા છું. અહીંયા દુઃખ કેવું છે? તેમ જીવ ચેષ્ટ માન દુઃખી મને, કારણ કે અહીંયા જીવ ઈચ્છાઓ ઉભી કરે છે પર્યાયમાં અને તેથી એનો કરતા થાય છે. આ રીતે 7 ગાથાની અંદર દ્રષ્ટાંત સહિત કુંદકુંદ આચાર્ય એટલે વિસ્તારથી આપણને કહ્યું છે. અમૃતચંદ આચાર્ય તો એનાથી હજી વિસ્તાર કર્યો. ચલો એની ટીકા ઉપર આપણે પહોંચીએ. ગુરુદેવસિંહ ટીકા ને તો લઈ લીધી છે, આજે જીવ કરતા છે એની પણ વાત લીધી. જેવી રીતે શિલ્પી અર્થાત સોની, શિલ્પીમાં બધા જ આવી શકે. અહીંયા મુખ્યતા સોની ઉપરની વાત લીધી. આદિ કારીગર કુંડળ આદિ જે પદ પરિણામાત્મક કર્મ તેને કરે છે. હવે આનાથી આપણે આ નિશ્ચયનું કથન કે આ વ્યવહારનું કેમ ખબર પડશે? બસ શબ્દ આટલું વાંચી લેવો, પરદ્રવ્ય પરિણામાત્મક કર્મ એને કરે કે એને ભોગવે એવું આવ્યું સમજી લેવું. બે દ્રવ્ય વચ્ચેની કર્તા કર્મપણાની અથવા તો ભોગતા ભોગ્ય વેદક વૈદ્ય ભાવની વાત આવે તો સમજી લેજો. ને ગુજરાતીમાં શું આંખ વીચીને કહી દઉં, આ વ્યવહારનું કથન હશે. જેમ કે ને મોઢામાં આપણે આંખ બંધ હતી કોઈ વસ્તુ મૂકી ગળી લાગી તો શું કેવું? આંખ વીચી છે કહી દેવું, આ કઈ સાકર છે કે ખાંડ છે. જે રીતે એમ આ એક જેમ બોલો નિયમ ભેદ છે એમ આ નિયમ પરદ્રવ્ય પરિણામની જ્યાં વાત આવે એને કરનાર શબ્દ જો કીધો તો આંખ વીચીને કહી દેવું. એમ હવે કોઈ કર્મથી આત્મા હેરાન થાય આંખ વિચીને શું કહી દેવું? કે આ બે દ્રવ વચ્ચેની વાત છે નિશ્ચિત વ્યવહારથી, કે જીવ જ્યારે દુઃખી થાય છે ત્યારે નિમિત્ત રૂપે દ્રવ્ય કર્મનો ઉદય છે એટલું બતાવે છે. બહુ સિમ્પલ એક જીનવાણીનો અભ્યાસ કરવા માટેની આ એક શું છે, એક કળા છે, એક પદ્ધતિ. નિશ્ચય વ્યવહાર કથન શૈલીને આ એક પદ્ધતિ સમજવી પડે. સો અહીંયા ટોડર મળજે તો ઘણી વાર કે ઉપચરિત કથન તે વ્યવહાર છે, યથાર્થ કથન તે નિશ્ચય છે, એ રીતે વ્યાખ્યા કરીને પણ સ્વાશ્રિત તે નિશ્ચય પરાશ્રિત તે. એમાં અહીંયા પહેલું ફરીથી પરદ્રવ્ય પરિણામ આત્મ કર્મ તેને, કર્મ એટલે અહીંયા કાર્ય. અહીંયા કર્મ એટલે છે ને, ક્યારે પણ જૈન દર્શનમાં કર્મ એટલે હંમેશા આપણને કોણ યાદ આવી જાય? 8 કર્મ એમ નહીં, જે 6 કારક હોય એમાં કર્મ એટલે એનું કાર્ય શબ્દ આવે. તો અહીંયા જૈન દર્શનમાં કર્મ એટલે 3 પ્રકારના હોય, નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ ગર્મ એટલે જીવે કરેલા ભાવ, એનું નામ ભાવ. હવે બીજો અહીંયા એક પ્રશ્ન જે થાય, કુંડળ આદિ જે પરદ્રવ્ય છે તેને કરે એમ કેમ શબ્દ ન લીધો? નથી જ કરી શકતો, પણ પરદ્રવ્ય છે તેને કરે છે એમ કેમ નતો? પરદ્રવ્ય પરિણામ આત્મક કર્મ એમ એટલો શબ્દ કેમ વધારે? કરવા પણું જો તું કરી શકે તો પણ પરિણામમાં હોય, નિત્ય જે એના દ્રવ્ય ને ગુણ છે એમાં શું કરીશ તું? શું છે? પરદ્રવ્યનું કરાય, પણ એ તો નિત્ય છે, નિત્યમાં તો શું કરી શકે? કરવા પણું છે એમાં હોય, ટકતા ભાવમાં કે બદલતા ભાવમાં? કોઈ પણ પર પદાર્થ છે એમાં એના દ્રવ્ય અને ગુણ તો કેવા છે? નિત્ય છે, શાશ્વત છે, ટકતા છે, એમાં શું કરી શકાય? તો કરવા પણ, પછી શબ્દ ભલે એમ બોલાય પરદ્રવ્યનું કરે છે, પણ આ વાત આપણને ત્યારે શું હોય છે ખ્યાલમાં હોવી જોઈએ કે પરદ્રવ્ય શબ્દ છે, પણ ત્યાં શું સમજી લેવું? પરદ્રવ્યની પર્યાય, આ એનું નામ. એટલા માટે પરિણામ સ્વરૂપ કર્મ, બહુ જ ખુલાસા છે. પરિણામ સ્વરૂપ કાર્ય એનું જે કર્મ છે એટલે પ્રગટ પર્યાય રૂપરૂપી કાર્ય. કર્મ એટલે કાર્ય, એ કેવું? પરિણામ સ્વરૂપ, પર્યાય સ્વરૂપ, પ્રગટ રૂપ. હજી બીજો શબ્દ આપીએ તો ઉત્પાદ વ્યય સ્વરૂપ, અને તેથી એમાં પલટવાનો અવકાશ છે. એ કોણ કરી પછીની વાત, પણ જે નિત્ય સ્થિર હોય એમાં તો કોઈ કરવાનો કોઈ અવકાશ જ ન હોય. એટલા માટે એક એક શબ્દથી કુંદકુંદ આચાર્ય તો કીધું, પણ અમૃતચંદ્ર આચાર્ય કેટલા ખુલાસા કર્યા. જેને કરવું છે ને એના માટે આ મોર દેન ઇનફ છે, અને બાકી જેને કરવું નથી એને સાક્ષાત યોગ મળશે ને તો પણ નહીં કરી શકે. આટલો ખુલાસો એમાં આ કાળે. જીનવાણી તો 1000 વર્ષ 2000 વર્ષથી હતી જ, પણ આ કાળે આવા ક્ષેત્રે આવા એક એક શબ્દના ખુલાસા કરીને, જેમ કે નાનું બાળક જેને હજી દાંત ને એવું ન હોય તો માત્ર એને શું કરીને આપે? સાવ પોચું પોચું કરીને, કે જેને ચાવવાની પણ જરૂર, એને ખાલી શું કરવાનું? એને ઉકતારી જ લેવાનું હોય. એમ આપણા માટે કોઈ વિચારીને નક્કી કરવાનું પણ નહીં, સીધું જ સ્વીકારીને અંદર ઉતારી જ ને પ્રણમન કરવા જેવું છે. તે અહીંયા એ કર્મ તેને કરે છે. એક બોલ, પછી બીજો. હથોડા આદિ જે પરિણામ આત્મક કર્ણો તેમના વડે કરે છે. બીજું, જે કરે છે હંમેશા કરનાર હોય સાધન વડે કરે. તો પેલામાં કોને સિદ્ધ કર્યો? કરતાને. હવે બીજામાં શેનો સિદ્ધ કરે છે? કે જે કરતા હોય છે શેના વડે કરે છે? એ સાધન વડે. અહીંયા કરણ એટલે પણ એમાં પણ શું લીધું? પરદ્રવ્ય પરિણામક આત્મક એ કર્ણો, પર્યાયની જ વાત લેવાની છે, એને કરે છે, એને હું સાધન વડે કરું છું. એ બોલ. હવે એમાં પણ જો ફરીથી શબ્દ શું છે? પરદ્રવ્ય અને પરિણામ બે. સ્વદ્રવ્ય અને પરિણામ એને કરે તો નિશ્ચય કથન આવશે. પા તો પરદ્રવ્ય, અને આનું પણ કારણ આપશે કે પરદ્રવ્ય પરિણામને એટલે રૂપ કર્મ ને કરે એને વ્યવહાર કેમ કહો છો તમે? પરદ્રવ્ય પરિણામ જે છે રૂપી કર્મ તેને કરવું એને વ્યવહાર શું કામ કહો છો? કારણ કે તેમાં તન્મય થતો નથી, તન્મય થતો નથી અને છતાં કરે છે એમ કેવું છે, માટે તેનું નામ ઉપચાર. જેમ કોઈ ડબ્બી છે એની અંદર હીરો રહેતો હોય તે ડબ્બીને આપણે કેવી કહેશું? બરોબર ને? એટલે ડબ્બી હીરાની જ બની હોય ને. અરે હીરાની ડબ્બી બની હોય તો હીરો શું કામ જોવે તારે? તો કારણ કે તારી પાસે હીરાની ડબ્બી તો આવી ગઈ છે, અને છતાં શું છે કે એ એના સંગમાં છે, એની સાથે એક ક્ષેત્ર સંબંધ છે. તો ખરેખર તો હીરો હીરો છે, પણ એ જેમાં રહે છે તેને ઉપચાર કરાય. પણ એવો ઉપચાર પણ ક્યારે થશે? હીરો હશે તો. ખાલી ડબ્બી છે તો એમ નથી. તો એ રીતે આખા એ નિશ્ચય વ્યવહાર કથન શૈલીમાં પણ આ પ્રકાર હોય છે. એમ અહીંયા પણ એ આખો કરે છે એ તો નહીં, કારણ કે તન્મય નથી. એવી રીતે સાધન વડે કરે છે એ પણ પરદ્રવ્ય છે, એને ક્યારેય પણ એની પર્યાયને એ કરી શકાય નહીં સાધન વડે, માટે એનું નામ પણ ઉપચાર. ફરીથી પરદ્રવ્ય પરિણામ રૂપ કર્મ. પરદ્રવ્ય શબ્દ, પછી પરિણામ આત્મક, આત્મક એટલે સ્વરૂપ રૂપ એ કર્મ. પછી ત્રીજો બોલ. પથોડા આદિ જે પદ્ર પ્રણમ આત્મકર્ણો તેમને ગ્રહણ કરે છે. તો ફરીથી શું લીધું છે? કરવું છે તો કરવા માટે શું જોશે? સાધન જોશે, અને સાધનને શું હશે? ગ્રહણ કરવું પડશે. જેમ આવે છે ને પ્રજ્ઞા છીણી એ સાધન છે, તો પ્રજ્ઞા છીણે શું કરવી પડશે? પ્રગટ કરવી પડશે. તો કામ સાધન છે નહીં તો શું કામ થવાનું છે? તો કાર્ય કરવું છે તો સાધન, અને સાધનને ગ્રહણ. તો એમાં ત્રણેયમાં કોમન આવી ગયું છે પરદ્રવ્ય પરિણામ આત્મક પરિણામાત્મક. એટલે એ ત્રણેય એવું કર્મ છે એને કરવું, સાધન વડે કરવું, અને તેમને ગ્રહણ કરવું. એ બધું શું છે? એ ત્યાં પરદ્રવ્યની વાત છે. માટી શું છે? ઉપચાર છે, વ્યવહાર છે, કથન માત્ર છે. શા માટે? શા માટે કે આવું કથન આવે અને છતાં તમે એને ઉપચાર સે કામ કહો છો? તન્મય થતો નથી. કેમ તન્મય થતો નથી? પરદ્રવ્યના પરિણામય. જસ્ટ લાઈક શું છે? થીરમ્સ પ્રૂવ કરે ત્યારે ધેરફોર લખે ને, બસ એના જેવું છે. સ્ટેપ બાય સ્ટેપ જો વિચારશો તો આના જેવું અને સત્ય જેવું કોઈ સરળ હોય જ નહીં. અસત્ય માટે કઈક વિકલ્પો કરવા પડશે. કઈક ચિંતા રાખો, ભાઈને આમ કાલે કીધું તો પાછું આજ કહેજો, કઈ ઊંધું કઈ વટાયું શું કહે, ઊંધું કઈ વાટી નાખતા નહીં તમે. અને સત્ય બોલવામાં કીધું ચિંતા કેટલી? સાકર ગળી છે એ કોઈ 10 વાર પૂછે પછી થોડા ઢીલા પડી જાય ને, નહીં ભાઈ તમે બહુ પૂછો છો, કઈ મારે હવે વિચારવું પડશે. નહીં, કેમ નહીં? સત્યતાનો સ્વીકાર જીવને નિશ્ચિત બનાવે છે, અને અસત્યના સ્વીકારમાં નિરંતર ચિંતિત હોય છે, ચંચળ હોય છે. ગુરુદેવ આજે શબ્દ પણ વાપર્યો હતો, ચંચળતા, ચંચળતા, ચપળતા અને ચંચળતા, બે શબ્દો વાપર્યા હતા. જીવ નિરંતર બાહ્ય પરિણામોના કરવાના અભિપ્રાયમાં ચંચળ અને ચપળ રહે છે. પોતાના શાંત શીતળ પરિણામો કરવામાં એ નથી. તો અહીંયા ત્રણ કર્યું, હવે ચોથો બોલ. કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ પરિણામ સ્વરૂપ ફળ એ કરતો હોય કઈ ગામમાં ને એના માટે કઈ નહીં, તો એનું ફળ લીધું વેદ. પેલું કરવું, સાધન, સાધનનું ગ્રહણ, અને હવે ફળ. એ પણ કેવું બધું પરદ્રવ્ય પરિણામ આત્મ ફળ તેને ભોગવે છે. હવે હવે અહીંયા તો એક સ્ટેટમેન્ટ આવ્યું, હવે એ વ્યવહારનું છે. શા માટે છે? કે અનેક દ્રવ્યપણાને લીધે. કોણ અનેક દ્રવ્ય? શિલ્પી કરનાર જે છે અને બારમા કુંડળ, બે જુદા જ છે. એટલે શિલ્પી જુદો છે અને કુંડળ જુદો છે. તો અનેક દ્રવ્યપણાને લીધે, અનેક દ્રવ્ય શા માટે છે ભાઈ? કે બે વચ્ચે અત્યંત ભાવ છે. બે વસ્તુ જુદી છે, એનું ક્ષેત્ર જુદો છે, એનો કાળ અને ભાવ બધું જ એ જુદું. તો અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી એ તન્મય થતો નથી. જો ત્રણ સ્ટેપ આપ્યા આમાં. આ વાત કેવી? કે શિલ્પીએ કારીગરે કુંડળ કર્યું, હથોડા આદિ સાધન વડે કર્યું, હથોડા આદિ સાધનને ગ્રહણ કર્યા અને એનું ફળ ભોગ્યું. આ બધું જ વ્યવહાર કેમ છે? ઉપચાર શું કામ? તો પહેલું એક તે કોની વાત કરી? એક પદાર્થની કરી કે બે પદાર્થની? તો અનેક દ્રવ્યપણું છે અને તેથી એમાં શું છે? એમાં તન્મયપણું નથી. એ અનેક દ્રવ્યપણું છે તેનાથી તન્મયપણું થતું નથી. માટે કેવું એવું નામ વ્યવહાર છે? અનેક દ્રવ્યપણું છે માટે એમાં તન્મયપણું નથી, અને તન્મયપણું નથી અને છતાં કીધું માટે એ વ્યવહાર છે. માટે નિમિત નૈમિતિક ભાવ માત્ર થી જ અહીં આટલું સિદ્ધ કરાવે છે. શું સિદ્ધ કરાવે છે? એ પરદ્રવ્યનું કાર્ય થાય છે અને તે વખતે તને ઈચ્છા છે અને તેથી તને નિમિત્ત કીધો. ત્યાં જ્ઞાની હશે તો એ નિમિત્ત પણ નહીં કહેવાય. એ સૌમી ગાથા બહુ સુંદર રીતે ગુરુદેવથી લેતા હોય. પરદ્રવ્યના કાર્યમાં અજ્ઞાનીને ઈચ્છા છે માટે એને શું કહેવાય છે? નિમિત્ત. એ પણ એક અજ્ઞાન ભાવ. સ્વભાવમાં તો નિમિત્તપણાનો પ્રશ્ન નથી, પણતીમાં. અને એની સામે જ્ઞાની છે તો જ્ઞાનીને એમાં કર્તાપણાનો ભાવ એના ઈચ્છા કરતા નથી. તો ઉલટાનું શું બને? કે પરદ્રવ્યનું કાર્ય છે જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત બને. અજ્ઞાનીના યોગ અને ઉપયોગ પરદ્રવ્યના કાર્યમાં નિમિત્ત બનતા હતા, અને અહીંયા જ્ઞાનીના વખતમાં પરદ્રવ્યનું કાર્ય એના જ્ઞાનમાં નિમિત્ત બને છે. તો અહીંયા એ કર્તા કર્મ નથી, પણ અહીંયા શું છે, માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ કર્તા કર્મપણાનો પેલા ત્રણ બોલ અને ચોથો બોલ ભોગતા ભોગ્યપણાનો શું છે, વ્યવહાર છે. વ્યવહાર છે એટલે કે ઉપચાર છે, ઉપચાર છે એટલે કે કથન માત્ર છે. કેટલા બધા એવા શબ્દો વાપરતા હોય છે. આપણે અહીંથી સોનગઢ જતા હોઈએ, પછી ધોળા આવી ગયું ને પછી શું કહેશે બધા, શું હવે આવે સોનગઢ આવી ગયા અથવા આવશે ને, સોનગઢ આવે છે ને, આપણે તો મુંબઈ જ બેઠા છીએ ને, સોનગઢ આવે છે કે આપણે સોનગઢ પહોંચીએ છીએ, તો કથન પદ્ધતિ કેવી હોય છે, આ એવી જ આ શૈલી છે કે આ કથન પદ્ધતિ એ પ્રકાર છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનો આ એક કથન પદ્ધતિનો વ્યવહાર છે. એ પણ કેવું છે, નિમિત્ત નૈમિત માત્ર ભાવથી જ ત્યાં કેવો છે, કર્તા કર્મપણાનો અને ભોગતાપણાનો ભોગ્યપણાનો વ્યવહાર. એ દ્રષ્ટાંતમાં બહુ સુંદર રીતે ખુલાસો કરી દીધો, અને એવી જ રીતે દ્રષ્ટાંત છે એમાં પણ આચાર્ય દેવે ખુલાસો કર્યો. સવા દસ સુધી હોય છે, હવે સિદ્ધાંત ઉપર આવીએ. તેવી રીતે આત્મા પણ શબ્દ શું કામ વાપરો, કે જેવી રીતે દ્રષ્ટાંતમાં સિદ્ધ કર્યું, ફરીથી દ્રષ્ટાંતમાં શું સિદ્ધ કર્યું, પરદ્રવ્ય પરિણામ આત્મ કર્મ હોવાથી ઉપચાર છે, અને એ શું કામ કર્યો પાછો, કે નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી. નિમિત્ત ન હોય તો તેવો ઉપચાર પણ ના આવે. સિદ્ધ ભગવાન નિશ્ચયથી કર્મ બાંધે છોડે છે કે વ્યવહારથી બાંધે છોડે છે, કથન કહું છું, કરતા તો નથી પણ કથન કરી શકાય ને. સિદ્ધ ભગવાન વ્યવહારથી નિશ્ચયથી નહીં. કેમ નહીં, કેમ નહીં, વ્યવહાર ઉડાડી દીધો તમે. અરે ત્યાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બનતો નથી, કઈક વ્યવહારનું કથન પણ અધરથી નથી હોતું ને. લિખિત અંગ શું છે, ગુરદેશી ગુજરાતીમાં કે મફતલાલ છે એમ નથી, એનું કઈક એની પાસે કારણ હોય છે. વ્યવહાર કથનનું પણ એક કારણ છે. કોને જોઈને જોવે છે, એ સંયોગને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને કથન કરાય છે. તો અહીંયા એ આપણને કહે નિમિત્ત નૈમિત વાત. હવે આત્મા ઉપર, આત્મા પણ પુણ્ય પાપ આદિ જે પૂદગલ દ્રવ્ય પરિણામ આત્મ કર્મ તેને કરે છે. અહીંયા પુણ્ય પાપ એટલે શું લેવું, સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો ભાવ કર્મ લેવું, અથવા પુણ્ય પાપની પ્રકૃતિ, જે દ્રવ્ય કર્મ જે છે એને પ્રકૃતિને જીવ શું કરે છે, કર્મે છે. જો કર્મ તેને કરે, આત્મા પણ દ્રષ્ટાંતની જેમ આત્મા પણ પુણ્ય પાપ આદિ જે પૂદગલ દ્રવ્ય પરિણામ છે ને, પુણ્ય પાપની પ્રકૃતિ છે કે નહીં, કોની છે, દ્રવ્ય કર્મની આવે ને, ઘાતી કર્મની બધી પાપની પ્રકૃતિ કહેવાય. અઘાતી કર્મમાં પ્રકાર બે આવતા હોય, તો એ બધી જે છે એ દ્રવ્ય કર્મ રૂપે છે, અને જીવના પરિણામમાં લઈએ તો ભાવ. અહીંયા મુખ્યતા બે દ્રવ્યની ભિન્નતાથી વાત લેવી, એટલે અહીંયા જે પુણ્ય પાપ જે છે એ કેવા છે, દ્રવ્ય કર્મની પ્રકૃતિ. એવું પણ એના બધા એવા નામ હોય છે, આપણે વાત લીધી, ક્રોધ માન માયા લોભી શું છે, શું છે, જીવના પરિણામ છે. કે સામે એવી પ્રકૃતિ ચારિત્ર મોનીની પ્રકૃતિમાં પણ નામ છે, નથી લેતા આપણે, અનંતાનુબંધી ક્રોધ માન માયા કોના નામ છે, બધા ચારિત્ર મોનીની પૂતગલની પ્રકૃતિના નામ. જેવું અહીંયા નિમિત્ત નિમિત્તમાં એક સરખા નામ છે, જેમ બિંબ અને પ્રતિબિંબમાં સરખા નામ હોય, બારમાં મોર હોય તેનો ફોટો પડે તો લોકો શું કહેશે, અહીંયા મોર છે કે મોર, ભાઈ મોર નથી, ત્યાં કાગળનું પરિણમન છે. એ તો તમે હજી મોરને જોવો છો એટલે મોરનો ફોટો લાગે, બાકી ખરેખર તો શું છે, કાગળનું પરિણમન છે, રંગનું આવું પરિણમન છે. તો એ રીતે અહીંયા પુણ્ય પાપની આદિ જે પૂદગલ દ્રવ્ય પરિણામ આત્મક, જે અહીંયા પણ શું લીધું છે, પૂદગલ દ્રવ્ય ખાલી નથી લીધું, પૂદગલ દ્રવ્યનું પરિણામ સ્વરૂપ જે કર્મ એટલે કાર્ય છે, જે છે ખુલાસો બ્રેકેટમાં, પૂદગલ દ્રવ્યના પરિણામ સ્વરૂપ જે કર્મ, કર્મ એટલે કાર્ય તેને કરે છે. કોણ કરે છે, આત્મા. કોને કરે છે, જે પૂતગલ દ્રવ્યના પરિણામ જે છે, જે પ્રકૃતિઓ બંધાય છે, એને આત્મા બાંધે છે, એને કરે છે. કોઈ કે આવું તો ખરેખર બને છે? અમે તો કર્ણાન યોગમાં વાંચીએ છીએ ત્યારે આઠેય કર્મમાં એમ જ આવે, જીવ કર્મ બાંધે છે અને સ્વભાવની અનુભવ કરે તો તેને છોડે. કરે કે નહીં? જીવ કરી શકે કે નહીં? પરદ્રવ અનુભવ ન કરીએ પણ આપણે અજ્ઞાન દશામાં, સંસાર દશામાં બાંધ્ય કરે કે નહીં? એક કર્મ જ નથી આપણને. કર્મ વગરના કોણ હોય? સંસારી કે સિદ્ધ? સિદ્ધ. એટલે આપણને એક કર્મ જ નથી, એટલે આપણને આઠમાંથી એક કર્મ નથી છે કે નહીં? આપણે જ બાંધા છે કે નહીં? આપણે જ હાથે કરીને બાંધા છે અને અમે જ ભોગવવાના નહીં? બાહુબળે અમે બાંધ્યા, એક હાથે બાંધ્યા ને એક બંધે. આ એક એ જ આચાર્યદેવ અહીંયા શીખડાવી દે છે. હવે જયારે કર્ણાનુયોગના આગમ વાંચને ત્યારે આ દ્રષ્ટિથી વાંચે. જીવે એને બાંધ્યા છોડ્યા છે એવા પરદ્રવ દ્રવના પરિણામમય કર્મ જે છે, પૂતગલના પરિણામ, એને જીવ કરે છે, બાંધે છોડે એવું વાંચતો નહીં. એ વ્યવહારનું, ઉપચારનું એ કથન છે. શા માટે તો કર્યું આચાર્ય? કે જયારે જયારે તું રાગ કરતો હતો ને ત્યારે ત્યાં કર્મનો એવો બંધ હતો, અથવા તો એ જયારે જયારે તું રાગ કર્યો હતો ત્યારે એવો કર્મનો ઉદય હતો. નિમિત્તનું, સંયોગનું જ્ઞાન કરાવવા માટે આ કથન પદ્ધતિ છે. એમાં કરતાપણું સિદ્ધ કરવા નહીં. શું હોય છે આ બધા શૈલી સેના માટે હોય છે બધી? કે સોનગઢ આવ્યું એમ કહેવાનું એક પ્રયોજન શું છે? કે આપણે એ ગામે જ પહોંચ્યા, બીજે નહીં. બાકી સોનગઢ નથી આવતો, આપણે ત્યાં પહોંચીએ છીએ. આવી જેમ કહે ને, બહુ સિમ્પલ ગણા, પાણીનો ગ્લાસ. મહેમાન આવે તો પાણીનો ગ્લાસ આપો કે ના આપો? કમસે કમ એટલું તો આપો કે નહીં? બરોબર ને? એટલે પાણીના ગ્લાસ ઘરે ઘરે હોય ને. ગ્લાસ છે નહીં પછી તો ગ્લાસ ક્યાંથી આપો તમે? ગ્લાસ હોય ને બિચારા, ગમે એવો સામાન્ય હોય તો કમસે કમ શું આપે પાણીનો ગ્લાસ? ને પેલું જ બોલે, કોઈ પણ આવ્યા કોઈને પાણી લેશો એ રીતે પેલે માંગે ને, પાણી સીધું કરીએ ને. તો ઘરે ઘરે પાણીના ગ્લાસ હોય કે ન? સિમ્પલ વાત હોય કે નહીં? વ્યવહાર નિશ્ચય નહીં. હોય કે ન હોય? અને ન હોય અને આપણે બોલીએ છીએ તો જૂઠ બોલીએ છીએ, અસત્ય બોલીએ છીએ. એક જગતની એક પદ્ધતિમાં પણ જૈન દર્શનની જે પદ્ધતિ લૌકિક પદ્ધતિમાં સ્વીકારી છે કે એ પાણીનો ગ્લાસ કહેવાનો એક હેતુ શું હતો? કે આ જે ગ્લાસ છે એની અંદર પાણી સિવાય બીજું નથી. બાકી પાણીનો ગ્લાસ તો શું છે, શક્ય છે કે નથી શક્ય? 100% કે 50%? જીવનમાં આ એક લાંબુ બોલવાની પદ્ધતિ ન હોય. મહેમાન આવ્યા છે, સ્ટીલનો ગ્લાસ લેજે, પાણી ભરજે અને પછી લાવજે, એવી લાંબી કથન પદ્ધતિ ન હોય લૌકિકતામાં. અને આ સંસ્કાર આપણને સમજણ ના થયા ત્યાંથી થયા છે, એટલે કોઈ ભૂલ નથી કરતા. આ સંસ્કાર આપણને ક્યાંથી પડ્યા છે? સમજણ થઈ ત્યારથી એ પડ્યા હોવાથી કોઈ દેમાં મૂંઝવણ નથી થતી. તમે પાણીનો ગ્લાસ માગે, નાના ભલે 5-7 વર્ષના હોય, 7 વર્ષના, વડીલ કે પાણીનો ગ્લાસ લાવો, ત્યારે પ્રશ્ન કર્યો, પપ્પા આવું કેમ કહો છો? આપણે ઘેર કઈ પાણીનો ગ્લાસ થોડી હોય, કોઈને ઘેરનો એમ કેશું? આપણે કેમ નહીં કહીએ? એમ કેમ નહોતું કીધું? કેમ નથી કહેતા? કેનાર, સાંભળનાર, આ બધાને સંસ્કાર છે. બસ એવા જે સંસ્કાર તને લૌકિકતાના પૈડા છે, એવા તત્વના સંસ્કાર નાખજે. કર્ણાન યુગમાં કે કોઈમાં પણ આવે મૂંઝાય છે નહીં. આચાર્યદેવ અહીંયા નિમિત્તનું, સંયોગનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી કીધું છે. બહુ સિમ્પલ, ફરીથી બે દ્રવ્ય વચ્ચેનું કર્તા કર્મનો સંબંધની વાત આવે, આંખ વીંછીને સમજી લેવું આ ઉપચારનું કથન છે. પાણીના ગ્લાસ જેવું એ કથન છે. તો અહીંયા જીવ પેલો જ બોલ કે આત્મા પુણ્ય પાપ આદિ પૂતગલ દ્રવ્યના પરિણામાત્મક કર્મ તેને કરે છે, પેલો બોલ. પછી સાધનમાં કોણ લીધું? કાય, વચન અને મન. એ આવ્યું તું ને ફરીથી જોયું છે ગાથા બંધ અધિકારની? બંધ અધિકારની પહેલી 5 ગાથા છે અને એના પછીની પણ 5 ગાથા. એમાં છે 371 પાનું. એમાં છે કરણો છે મન વચન કાય શબ્દ જો વાંચવા હોય તો એના મન વચન કાય શબ્દ માટે પાછળ છે 372 પાન એમાં બી છે કાય વચન અને મનનું કર્મ એ બધા એને સાધન તરીકે એમાં એના લીધા છે કે એ બધા સાધનો છે એ યોગ એટલે સાધનો એ બધા એને પણ બંધના કારણ યોગ અને અનેક કારણો સાધનો એ મન વચન કાયા છે એના વડે જે કરે છે કસરતને તો એ કારણો છે એનાથી હિંસા આદિ બારમાં છેદ થાય છે એ પણ એને બંધના કારણ નથી બંધના કારણ કોણ છે એ ક્ષેત્ર કારણ છે એમાં જે એમાં કર્ણો જે હાથમાં લે છે એનાથી કંઈક છેદ થાય ટુકડા થાય છે કંઈક એ કારણ છે શું છે એનું કારણ તેલ ચોપડું છે એ એનું કારણ છે એમ અહીંયા પણ આપણને સાધનમાં લે છે કે મન વચન કાય એવા જે પૂદગલ દ્રવ્ય પરિણામાત્મક કર્ણો તેમના વડે કરે છે આ પણ કોણ આવ્યા પૂદગલ દ્રવ્યના અહીંયા મુખ્યતા કોની સાથે હંમેશા વાત લે છે પરદ્રવ્ય પરદ્રવ્યમાં પણ જે ઓલો આવતો હતો દ્રષ્ટાંતમાં કયો શબ્દ આવતો હતો પરદ્રવ્ય દ્રષ્ટાંતમાં પરદ્રવ્ય ને અહીંયા આપણને કયા શબ્દો આવ્યા છે પૂદગલ દ્રવ્ય સિદ્ધાંતમાં જો દ્રષ્ટાંતમાં વાંચીએ શિલ્પીમાં કયા શબ્દ બધામાં પરદ્રવ્ય પરિણામાત્મક આવતા હતા હવે અહીંયા સિદ્ધાંતમાં આત્માની વાત આવી તો કોના શબ્દ આવી ગયા પરદ્રવ્યની શબ્દ કયો આવી ગયો પૂદગલ આવી ગયો કેમ આટલો ફેર પાડ્યો કે જે બાકીના અરૂપી ચાર દ્રવ્યો છે ધર્માસ્તિ અધર્મ આકાશ એની સાથે તો તને કઈક તારા ઇન્દ્રિય જ્ઞાનના વિષય બનતા નથી મુખ્યપણે આખો સંબંધ કોની સાથે બને છે પૂદગલ જીવને આપણે દશામાં પૂદગલ સાથે એમાં પણ સ્કંદ સાથે માટે પૂદગલની વાત લીધી બાકી તો મનથી વિચારીએ તો એ અરૂપી પણ આવી જાય કોઈ પણ પરદ્રવ્ય પણ મુખ્યપણે ઇન્દ્રિય ગમ્ય જે વિષયો છે એ તો કોણ છે પૂદગલ છે માટે એની વાત લીધી તે મન વચન કા એવા પૂદગલ પરિણામાત્મક એ કર્ણો તેમને ગ્રહણ કરે છે બે બોલ પછી ત્રીજું પુણ્ય પાપ આદિ કર્મનું જે સુખ દુઃખ આદિ મન વચન કા કરે છે મન વચનના એવા જે પૂદગલ પરિણામાત્મક કર્ણો તેમને ગ્રહણ કરે છે ત્રીજો બોલ પહેલું કરે છે પછી એને કર્ણો વડે કરે છે અને ત્રીજું કર્ણો છે તેમને ગ્રહણ કરે છે પોલા જે પાપ બાયમાં કાર્ય એને જે પુણ્ય પાપની પ્રકૃતિ બંધાય છે એમાં કોણ નિમિત્ત બને છે ભાવ અને સાથે યોગ મન વચન કાયનો યોગ છે ને કસાય અને યોગ એમાંથી ચાર પ્રકાર જે બંધ થાય છે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ એમાં પ્રકૃતિ અને પ્રદેશ યોગ વડે અને કસાય વડે અનુભાગ અને સ્થિતિ બંધ એ બે પ્રકાર એવી રીતે જુદા છે તો અહીંયા એ પ્રકાર અહીંયા સાધનમાં કોણ લીધા મન વચન કાયનું જોડાણ યોગ તો પેલા પુણ્ય પાપને એની જે પ્રકૃતિ એને કરે એટલે બાંધે છે સેના વડે કે મન વચન કાયમાં જોડાણ કરીને એને કર્ણો સાધન છે એ વડે કરે છે અને કાય વચન મન એમાં એને ગ્રહણ કરે છે એટલે એમાં જોડાય છે એને ગ્રહણ કરે છે એટલે એમાં જોડાઈને એ કરે છે અને એનું ફળ પુણ્ય પાપાદી કર્મનું જે સુખ દુઃખ એટલે લૌકિકતાના જે સુખ દુઃખ એની વાત છે સાચા સુખ દુઃખ નહીં પુણ્યથી શું થાય દુઃખ થાય કે સુખ થાય સુખ થાય કે દુઃખ થાય પછી આકૃતા ને પછી નિવાસ પુણ્યથી શું થાય પુણ્યથી શું થાય કઈ નો થાય શું થાય પરિણામથી લઈએ ચલો ઓલા ચાલો એ સારું છે પુણ્યના ઉદયથી સંયોગ મળે અનુકૂળ સામગ્રી એ સરસ આપણા ભાવમાં લઈએ પુણ્ય તો એનાથી શું થાય શું થાય મંદ કસાય છે ને પછી એનાથી વેદન રૂપે શું નામ આપશો તમે સારું છે નવા નવા નામ વાંધો નથી મંદ કસાય થાય છે શુભ ભાવ થાય છે પુણ્યની પ્રકૃતિ વાંધો નથી પુણ્યથી શું વેદન રૂપે નામ શું આપશો શું થાય છે? આકુતા નામ છે તો આકુતાના સુખ કહેશો કે દુઃખ કહેશો? સુખાભાસ સુખ છે કે દુઃખ છે? શું છે? દુઃખ જ છે ને? અને એટલે અમે એ કરતા નથી. બહુ સિમ્પલ વાત છે. પુણ્યને જો તમે દુઃખ કહેતા તો અમારે શું કામ દુઃખ કરવું છે? ભાઈ સારી વાત છે, તે સમયસારમાંથી જો આ વાત કાઢી તો બહુ સુંદર વાત છે. તું પુણ્ય નથી કરતો તો એ સમય સુખ કરે છે એટલું કહે છે. કારણ કે પુણ્ય દુઃખ છે એમ કરીને તે શું કરી દીધા છે ને? છોડી દીધા. એની જગ્યાએ કઈક કરતો તો હોઈશ ને? પરિણામ વગરનો તો જીવ ન હતો ને? તો એ વખતે શું કરે? સ્વરૂપમાં જામી ગયો તો, શુદ્ધોપયોગ દશામાં હતો. જેને અશુભમાં જો દુઃખ નથી લાગતું તો વિચારી લેવું, તત્વને માટી પાત્ર નથી બનતું. શુભનો નિષેધ કરે કે દુઃખ કીધું છે સમયસારમાં, અને અશુભમાં એને શું લાગે છે? સુખપણું ઠીકપણું, એનો ખેદ પણ વર્તતો નથી. તો સમજે તું તત્વ સમજવાને પાત્ર નથી. ભૂમિકા છે, ખેદ છે, અશુભ આવે છે. મારો ભાવના તો પુરુષાર્થ તો એવો કરવો છે કે પુણ્યમાં પણ અટકું નહીં, એની બદલે અશુભમાં અટકું ને સુખમાં નું એને તો વાત જ નથી. પણ ભૂમિકા પ્રમાણે આવે છે. તો અહીંયા જે સુખ દુઃખ એટલે લૌકિકતાના જે અનુકૂળ પ્રતિકૂળ સંયોગ જે છે એની વાત છે. આદિ એ પૂતગલ દ્રવ્યના પરિણાસર ફળ તેને ભોગવે છે, પણ આ બધું જ વ્યવહારનું કથન છે. શા માટે? કે અનેક દ્રવ્યપણાને લીધે તેનાથી અન્ય છે અને તેથી તન્મય થતો નથી. એ કેવા છે? અન્ય દ્રવ્યના પરિણામ છે, તેથી કેવા છે? મારાથી જુદા છે, અન્ય છે, અને જુદા હોવાથી એમાં હું તન્મય થતો નથી. તો છતાં શું કામ કીધું? કે નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ કર્તા કર્મનો અને ભોક્તા ભોગ્યનો એ વ્યવહારથી કથન કરવામાં આવે છે. એનો વિસ્તાર